நமோ அரிஹந்தானம், நமோ சித்தானம், நமோ அயரியானம், நமோ வஜ்ராயானம், நமோ லோயே சவசாகுணம். ஸ்ரீஜின சாஸன குரு நமோ, நானாவித சுகார் ஆத்மஹித உபதேஷதே கரே மங்களாச்சார். சோஹேஜின சாசன மே ஆத்மானு சாசன ஸ்ருத ஜாகி துக்க ஹாரி சுகாரி சாச்சி சாசனா. ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர, ஜாகோ ஜானி பத்ர குண தாரி பவ்ய கரத உபாசனா. ஏசே சார சாஸ்திர கோ பிரகாஷே அர்த்த ஜீவனி கோ பனே உபகார நாஷே மித்யா ப்ரம வாசனா. சாதி தேச பாஷா கரி அர்த்த கோ பிரகாஷ கரோ, ஜாத்தே மந்த புத்தி ஹுக்கே ஹோத அர்த்த பாசனா. ஜாத்தே மந்த புத்தி ஹுக்கே ஹோத அர்த்த பாசனா. जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को हृदार, ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. हे आत्मन तू दुख से डरता, अरु सुख की वांछा करता, इसीलिए मैं दुख हारी अरु सुख कारी रचना करता. மதுர விபாகீ உபதேசாமிருத யதி கடு விபாசிதோ, கடு ஔஷதி க்ராஹக ரோகீ பன நிஷ்சித தூ பய கிஞ்சித் தூ பய பீத ந ஹோ. પહેલી ત્રણ ગાથાનો આત્માનું શાસન ગ્રંથની પહેલી ત્રણ ગાથાનો આપણે પાઠ કર્યો. આપણી સ્વાધ્યાયના ક્રમમાં ગાથા क्रमांक 10 चाली रही छे, जेनी चर्चा घणी बधी आपणे लास्ट टाइम कईदी हती. आपणे पहला 10 नंबर नी जे गाथा छे ए गाथानो हरिगीत पाठ करीने पछी आपणे शेष चर्चा जे बाकी छे आ गाथा संबंधी ए चर्चा आपणे लईए. 10 नंबर नी गाथामां जे चार प्रकारनी आराधना, दर्शन आराधना, ज्ञान श्रद्धा आराधना कहो के दर्शन आराधना कहो, ज्ञान आराधना, चारित्र आराधना अने तप आराधना, जे आ प्रमाणे आराधना नी चर्चा करी के आप्त पुरुष एटले के अरिहंत परमात्मा द्वारा जे वस्तुनु प्रतिपादन थयु छे एमा चार प्रकारनी मुख्य आराधना करवानु प्रत्येक मोक्षार्थी जीवने, સુખાર્થી જીવને, આત્માર્થી જીવને ઉપદેશ આપવામાં આવ્યો છે કે આ ચાર પ્રકારની આરાધનામાં ઉપયોગને, જીવનને, સમયને, વીર્યને લગાડો. તેમાં સમ્યક્ત્વ આરાધનાની ચર્ચા આપણે કરી રહ્યા છે. તો 10 નંબરની ગાથાથી સમ્યક્ત્વ આરાધનાની ચર્ચા પ્રારંભ થઈ છે, જેમાં સમ્યક દર્શન કોને કહેવાય, સમ્યક દર્શનના ઉપદેશની અપેક્ષાએ બે ભેદ અધિગમજ અને નિસર્ગજ, સમ્યક દર્શનના દર્શન મોહનીય કર્મની અપેક્ષાએ ત્રણ ભેદ, ઔપશમિક, શાયોપશમિક, શાયિક સમ્યક દર્શન, અને એના પછી 10 નંબરની ગાથામાં જે ત્રીજો વિષય છે, સમ્યક દ્રષ્ટિ જીવની પરિણતિ કેવી હોય છે, તો કે સમ્યક દ્રષ્ટિ જીવ 25 પ્રકારના દોષોથી રહિત હોય છે અને સમ્યક દ્રષ્ટિ જીવ 8 અંગથી સહિત હોય છે. 8 પ્રકારના જે ગુણ છે, 8 પ્રકારના જે અંગ છે, સમ્યક દ્રષ્ટિ જીવ એનાથી સહિત હોય છે અને 25 પ્રકારના દોષોથી રહિત હોય છે. તે 25 પ્રકારના દોષોની ચર્ચા આપણે કરી રહ્યા હતા. 25 પ્રકારના દોષમાં 8 પ્રકારના ભય, 8 પ્રકારના શંકા આદિ દોષ, 6 આયતન અને 3 મૂળતા. 8, 8, 6 અને 3, 8 મદ, 8 શંકા આદિ દોષ, 6 પ્રકારના આયતન અને 3 પ્રકારની મૂળતાથી સમ્યક દ્રષ્ટિ જીવ રહિત છે, જેથી સમ્યક દ્રષ્ટિ જીવની પણ અસંયમ હોવા છતાં चौथा गुणस्थान में अव्रति श्रावक अव्रति सम्यक दृष्टि होवा छता देवगति ना जीवो सम्यक दृष्टि जीवो नी प्रशंसा करे। सम्यक दर्शन प्राप्त थया पछी केटली बधी आखी आपणे कहीए ने एमनी परिणति बदलाई रही छे, तो बारमां पण केटला अनेको लाभ थाय छे के सम्यक दृष्टि जीव नरक में उत्पन्न नथी थता, विकल इंद्रिय में उत्पन्न, एक इंद्रिय में उत्पन्न नथी थता, स्त्री पर्याय में उत्पन्न नथी थता, नपुसक नथी थता, सम्यक दृष्टि जीव दरिद्री नथी थता, अपंग नथी थता, गरीब नथी थता, नीच गोत्र में नथी जन्मता, भवंत्रिक में नथी जन्मता। तो आ प्रमाणे सम्यक दर्शन प्राप्त कर्या पछी मोक्ष मार्ग नी शुरुआत थई जवाना कारणे ए जीव साधक थई गयो छे, अंतरात्मा थई गयो छे, स्वरूप नु भान थई गयु छे, स्वरूप नु श्रद्धान थई गयु छे, स्वरूप नी आंशिक अनुभूति प्रगट थई गई छे, वीतरागतानी कणिका फूटी गई छे, राग नो राग नष्ट थई गयो छे, मिथ्यात्व अज्ञान नो अभाव थई गयो छे, स्वरूपाचरण चारित्र प्रगट थई गयु छे, ने औक्षमिक शायोक्षमिक शायिक माथी कोई एक सम्यक्त्व ना धारक छे, तेथी ए भगवान ना लघुनंदन छे अने खरेखर मोक्ष मार्ग ना पथिक छे, जेमने साचा अतिन्द्रिय आनंद अने सुख नो अनुभव करी लीधो। तो एवा सम्यक दृष्टि जीवो 25 प्रकार ना दोषो थी रहित छे, एनी चर्चा चाले छे। तो ए 25 प्रकार ना दोषो मा आपणे 8 मद नी चर्चा करी हती, अने हवे आपणे आगळ ए चर्चा वधारीए छे। आ गाथा नी जे टीका छे घणी मोटी छे, आपणे एने पूरी करवानी कोशिश करशो। जो 10 नंबर नी जे गाथा छे एनो हरिगीत पाठ पहला गाइए छे आपणे। द्विविध त्रिविध दशविध है मूढ़ता दोष विरहित श्रद्धान, संवेगादि विवर्धित भव हर शुद्ध करे जो तीनो ज्ञान, नववा सप्त तत्व निश्चायक आराधना प्रथम यह जान, अचल मोक्ष पथ गामी धीमत शिष्यों को पहला सोपान। केटली गजब नी वात कही छे, अचल मोक्ष गामी जे मोक्ष मार्ग क्यारे पन चलायमान नथी थतो, बदलातो नथी, क्यारे पन ए मोक्ष मार्ग नु स्वरूप नथी बदलातु, एवू जे मोक्ष मार्ग छे ए मोक्ष मार्ग मा चलायमान जे जीवो छे, जे शिष्यो छे, जे भक्तो छे, जे जीवो छे, ए जीवो नी माटे सम्यक दर्शन ए पहलो सोपान छे। सुखी थवा माटे नी पहली सीढ़ी छे, मोक्ष मार्ग नी शुरुआत करवा माटे नी पहली सीढ़ी छे, मोक्ष मा जवा माटे नो पहलो सोपान छे, पहलो पगथियो छे, पहली सीढ़ी छे। तो आ प्रमाणे अनेक 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 वातो ना माध्यम थी अनेक ग्रंथों मा अनेक आचार्योए अनेक विद्वानोए अनेक ज्ञानीओए अने गुरुदेवश्रीए सम्यक दर्शन नी अपार महिमा कहीरी छे। सम्यक दर्शन ना अपार गुण गाया छे, सम्यक दर्शन ना अपार लाभ बतायवा छे। सम्यक दर्शन नी प्राप्ति वगर ज्ञान अने चारित्र सम्यक नहीं थाय ए वात कीधी छे। पछी अज्ञात अंग नु ज्ञान थई जाए अने बार मा मुनिव्रत धारण करी ले, परंतु अगर अंदर मा सम्यक्त्व नथी, श्रद्धान सम्यक नथी थयु, अभिप्राय पलटायो नथी, मिथ्यात्व नो अभाव नथी थयो, तो ए ज्ञान अने चारित्र पण सम्यक नाम नहीं पामे, ए ज्ञान अने चारित्र पण साचा नहीं केवाय। तो आ प्रमाणे अहींया 10 नंबर नी गाथा जे छे ए गाथा मा हवे आपणे आगळ वधीए छे, જેમાં આપણે હવે હું વધારે પહેલાનું વાંચતી નથી, જે થઈ ગયું છે એમાં અધિગમ જ નિસર્ગ જ અને 3 પ્રકારના સમ્યક્ત્વની ચર્ચા થઈ ગઈ છે। 3 પ્રકારના જે નહીં 10 પ્રકારના જે સમ્યક્ત્વના ભેદ આવવાના છે 11 નંબરની ગાથાથી ચાલુ થશે। તો 10 પ્રકારના સમ્યક્ત્વ જે છે એ 10 પ્રકારના સમ્યક્ત્વ આજ્ઞા માર્ગ ઉપદેશ સૂત્ર બીજ संक्षेप विस्तार अर्थ अवगार अने परम अवगार। तो एनी आपे चर्चा विस्तार थी 11 नंबर नी गाथा मा कर। ए विषय आखो नवो छे, 10 प्रकार ना जे सम्यक्त छे ने विषय बहु सरस छे, नवो विषय छे, एनी आपे सरस चर्चा आगळ करशु। हवे अहींया कहे छे के 10 प्रकार आगळ कहीशु। देव मूर्ता, शास्त्र मूर्ता, लोक मूर्ता नी आपणे वात कही हती, એ ત્રણ પ્રકારની જે મૂળતા છે, મૂળતા એટલે મૂરખતા, મૂળતા એટલે મોહ, મિથ્યાત્વ કહો, મૂર્ખતા કહો કે મૂળતા કહો, મૂળ મૂરખપણું, લોકમૂળતા, મૂરખ, અજ્ઞાન, કોઈ સમજાય છે? તો એ રીતની જે અંદરમાં પરિણતિ છે કે આ ત્રણ પ્રકારની મૂળતા અજ્ઞાનીને હોય છે, એવી ત્રણ પ્રકારની મૂળતા સમ્યક દ્રષ્ટિને નહોતી હોતી. દેવ સંબંધી, શાસ્ત્ર સંબંધી અને લોક સંબંધ, કોઈ પણ અંધવિશ્વાસ કહો, સમજાય છે, બ્લેક મેજિક કહો, આ કહો, તે કહો, કોઈ પણ એવા પ્રકારની બહારની જે પણ વાતો છે દુનિયાદારીની, એમાં સમ્યક દ્રષ્ટિ બિલીવ નથી કરતા, માનતા નથી, એનો વિશ્વાસ નથી કરતા. કારણ કે મૂર્ખતાનો અભાવ થઈ ગયો છે, મિથ્યાત્વનો અભાવ થઈ ગયો છે, મૂળતા રહિત થઈ ગયા છે. દેવ સંબંધી, ગુરુ સંબંધી, શાસ્ત્ર સંબંધી, તત્વ સંબંધી, પોતા સંબંધી, પર સંબંધી, સ્વ સંબંધી, જે પણ અજ્ઞાનતા હતી, મિથ્યાત્વ હતો, મોહ હતો, એનો અભાવ થઈ ગયો છે. એટલે અમૂળ દ્રષ્ટિ થઈ ગયા છે. આઠ અંગમાં નામ છે ને, અમૂળ દ્રષ્ટિ છે. કોઈ પણ પ્રકારની લાલસા નથી, ઈચ્છા નથી, કોઈ આકર્ષણ નથી, અટ્રેક્શન નથી, ઈચ્છા નથી, મોહ નથી, ઊંધી માન્યતા નથી. એટલે મૂળતા રહિત સમ્યક દ્રષ્ટિનું જીવન હોય છે, એમને કોઈ પ્રભાવિત કરી શકે નહીં અને એ કોઈથી પ્રભાવિત થતા નથી, એવા આપણા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ છે. એના પછી જાતિ, કુળ, રૂપ, બળ, જ્ઞાન, પૂજા, તપ અને ઐશ્વર્ય. જાતિ મદ, અભિમાન, મદ કહો કે ઘમંડ કહો, માન કશાય, અભિમાન કહો, અભિમાન. તો જે અભિમાનનો ભાવ છે, એ સમસ્ત અભિમાન, માન કશાય, ઘમંડ, મદ, એનાથી પણ સમ્યક દ્રષ્ટિ રહી છે. એમને સહયોગ અને સહયોગી ભાવ, ક્ષયોક્ષમ જ્ઞાન અને ઔદયિક ભાવનું અભિમાન નથી. એમને પુણ્યના ઉદયમાં પ્રાપ્ત સામગ્રીનું અભિમાન નથી. સમ્યક દ્રષ્ટિજીવ એના બલ પર પોતાને મહાન માનતા નથી. ચક્રવર્તી પાસે શું કમી છે? સોદર્મ ઇન્દ્ર 32 લાખ વિમાનનો સ્વામી છે. સોદર્મ ઇન્દ્રને 40 નીલ સચિન રાણી છે. જે ચક્રવર્તી છે એને 96,000 રાણી છે. હાથી, ઘોડા, પાયદળ, સેના, સમજાય છે, હથિયાર આદિ, ચક્ર, ઘણું બધું છે, પરંતુ કોઈ પણ બાહ્ય સહયોગ, બળનું અભિમાન નથી, રૂપનું અભિમાન નથી, શરીરનું અભિમાન નથી, પૂજાનું અભિમાન નથી, ઐશ્વર્યનું અભિમાન નથી, કુળ, જાતિ આદિ કોઈ પણ બાહ્ય ઉદ્યાધીન જે પણ વસ્તુઓ છે, કર્મના આધીન છે આ બધું. આ કુળ અને જાતિ કર્મના અધીન છે, કે કયા કુળમાં જન્મ લેવો, કઈ જાતિમાં જન્મ લેવો, માતા કોણ બને, પિતા કોણ બને, મામા કોણ બને, દાદા કોણ બને, નાના કોણ બને, આ બધું ઉદ્યાધીન છે. સમ્યક દ્રષ્ટિને કોઈ પરાધીનતા નથી. ઉદ્યાધીન પરિસ્થિતિમાં અભિમાન નથી, ઘમંડ નથી, એના બલ પર પોતાને મહાન માનતા નથી, એનાથી પોતાને માપતા નથી, એનાથી બીજાને માપતા નથી, એને પોતાનું સ્વરૂપ માનતા નથી, એના કરતા બનતા નથી, એના ભોગતા બનતા નથી. સમસ્ત પ્રકારના અભિમાનથી સમ્યક દ્રષ્ટિ જીવ માનથી, મદથી રહિત છે. મિથ્યા દ્રષ્ટિ જીવને નાની નાની વાતનું મદ થાય છે. ભાષાનું મદ, બોલવાનું મદ, વાણીનું મદ, ક્ષયોક્ષમ જ્ઞાનનું મદ, આ જે શરીર છે એનું મદ, રૂપનું મદ. તો એ પ્રકારે જાતિ, કુળ, રૂપ, બળ, જ્ઞાન, તપ, પૂજા અને ઐશ્વર્ય, આ કોઈ પણ વસ્તુનું અભિમાન સમ્યક દ્રષ્ટિને નથી હોતું. હવે આગળ વધીએ. એ 8 મત છે એનાથી રહી છે. હવે જો શંકા, પેલા નામ બોલું છું, 8 શંકા આદિ દોષોથી સમ્યક દ્રષ્ટિ રહીત છે. આ બધાથી સમ્યક, આ બધા ભાવોથી સમ્યક દ્રષ્ટિ જીવ રહિત છે. આ બધા ભાવો સમ્યક દ્રષ્ટિ જીવને નથી હોતા. 8 મદના, 3 મૂળતાના, અશંકા આદિ 8 દોષ, 6 અનાયતન, આ બધાથી સમ્યક દ્રષ્ટિ રહિત થઈ ગયા છે. આ બધા દોષોનો અભાવ થઈ ગયો છે.
આ બધા આવરણ હતા, કચરા હતા, મેલ હતો, મલિનતા હતી, વિભાવ હતા, આ મિથ્યાત્વ, આ ઊંધી માન્યતા બધાથી રહિત થઈ ગયા છે. સમ્યક દ્રષ્ટિનું જીવન બહુ ઉત્કૃષ્ટ જીવન છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ સદા નિરંતર પોતાના દ્રવ્ય સ્વભાવ ઉપર રહેલી છે. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સમ્યક છે. સમ્યક દ્રષ્ટિ શંકા આદિ દોષોથી રહિત છે. સમ્યક દ્રષ્ટિને કોઈ પણ પ્રકારની પોતા સંબંધી શંકા નથી થતી, પોતાના આત્મા સંબંધી શંકા નથી થતી, પોતાના સ્વરૂપ સંબંધી શંકા નથી થતી. આ શંકા આદિ ની સામે જે નિશંકિત આદિ ગુણો પ્રગટ થયા છે ને, એ આઠે આઠ ગુણ સંબંધીની અમૃતચંદ્ર કુનકુન આચાર્ય દેવ સમયસારજી નિજરાધિકારમાં એક એક ગાથા લખી છે. એક એક ગાથા એક એક અંગ ઉપર લખી છે. આઠ ગાથા લખી છે. આ શંકા દોષથી રહિત થાય છે ને, નિશંકિત થાય છે. સમ્યક દ્રષ્ટિ જીવ નિશંકિત થાય છે તો આઠ પ્રકારના આ જે મદ છે એનાથી રહિત થાય છે, આઠ પ્રકારના ભયથી રહિત થાય છે. આઠ પ્રકારના ભયથી સમ્યક દ્રષ્ટિ જીવ રહિત થાય છે એવા નિશંકિત અંગના ધારક છે. આ લોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, અગુપ્તિ ભય, અરક્ષા ભય, સમજાય છે? આ બધા ભયથી રહિત છે. તો એ ભય સંબંધીના પણ આઠ કળશ લખ્યા નિજરાધિકારમાં. અને આ નિશંકિત આદિ આઠ ગુણ સંબંધી આઠ ગાથા લખી અમૃતચંદ્ર આચાર્ય દેવે, કળશ લખ્યા કુનકુન આચાર્ય દેવે, ગાથા લખી એ વાતને સિદ્ધ કરવા માટે કે સમ્યક દ્રષ્ટિ કેવા નિશંકિત છે. ને નિશંકિત છે એટલે નિરંતર નિર્મોહી છે, નિર્મોહી છે એટલે નિરપેક્ષ છે, નિરપેક્ષ એટલે નિર્ભય છે, અને નિર્ભય છે એટલે નિરાકુર છે, નિરાકુર છે એટલે નિર્ભાર છે. અને આવા નિર્ભાર જીવને નિરંતર નિર્જરા થાય છે, નિર્જરા અધિકારમાં નિર્જરા થાય છે. આ નિર્જરાનું કારણ છે, નિશંકિત રહેવું નિર્જરાનું કારણ છે. નિશંકિત જીવ નિર્જરા કરશે, સાચી નિર્જરા કરશે, મોક્ષ માર્ગ સંબંધીની સાચી નિર્જરા નિશંકિત જીવ કરશે. પોઈન્ટ સમજાય છે? તો જો આઠ દોષના નામ અહીંયા લખ્યા છે, જો આઠ દોષ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, એક એક ના અર્થ કરી શોર્ટમાં, આ આખો વિષય બહુ અગાધ છે. આ એક એક અંગ ઉપર, શંકા આદિ દોષ ઉપર એક એક લેક્ચર થઈ શકે, એક એક કલાક એની ચર્ચા થઈ શકે. તો શંકાની સામે નિશંકિત, કાંક્ષાની સામે નિકાંક્ષિત, વિચિકિત્સાની સામે નિર્વિચિકિત્સા. નિશંકિત એ ગુણ છે અને શંકા કરવી એ દોષ છે. અજ્ઞાની જીવને વાતે વાતે પોતા સંબંધી શંકા થાય છે, અજ્ઞાની જીવને પોતાના સ્વરૂપ સંબંધી શંકા રહે છે, ડાઉટ શંકા રહે છે. હમણાં સૌથી મોટી શંકા બધાને શું ચાલે છે? કઈ શંકામાં ઘેરાયેલા છે બધા? કોરોના નહીં થઈ જાય ને, કોરોના તો નહીં હોય ને, એક છીક આવે, એક ઉધરસ આવે તો તરત શંકા શું જાય, તરત ડાઉટ શું જાય, તરત વિચાર ક્યાં જાય, તરત વિકલ્પ ક્યાં જાય? કે કોરોના તો નહીં થઈ ગયો હોય ને, બીમારી તો નહીં આવી ગઈ હોય ને, કોઈ રોગ તો નહીં આવી ગયો હોય ને. અરે તને તારા સ્વભાવ સંબંધી કેટલી શંકા છે! તું પોતાના શરીર માને છે અને શરીરની અવસ્થાને પોતાની અવસ્થા માને છે, એટલે શરીરમાં કાંઈ પણ થાય છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે તો શંકા, શંકા, શંકિત, શંકિત. જે શંકિત છે એ આકુરિત છે, જે આકુરિત છે એ ભયભીત છે, જે ભયભીત છે એ દુઃખી છે, જે દુઃખી છે એ ખરેખર નિરંતર અનંત કર્મોને બાંધે છે. શંકા કરી કરીને પોતા સંબંધી શંકા છે અજ્ઞાનીને, તો અજ્ઞાનીને જીનાગમના વસ્તુ સ્વરૂપ સંબંધીના હરેક સિદ્ધાંત સંબંધી શંકા છે, એને હરેક વાત સંબંધી શંકા છે, એને સાત તત્વ સંબંધી શંકા છે, એને છ દ્રવ્યની સ્વતંત્રતા સંબંધી શંકા છે, એને બે દ્રવ્યના અકર્તા સ્વભાવ સંબંધી શંકા છે. તો ખરેખર અંતરમાં પોતાના સ્વભાવ સંબંધી જેટલી દ્રઢપણે નિશંકતા આવશે, કોઈ કર્મનો ઉદય મને અડી નથી શકતો, કોઈ રાગ ભાવ મારામાં પ્રવેશ પામી નથી શકતો, કોઈ પર દ્રવ્ય મને દુખી સુખી કરી નથી શકતા, એક પણ દ્રવ્યની એક પણ સમયની પર્યાયમાં ફેરફાર થઈ નથી શકતો. આ બધી જે સૈદ્ધાંતિક વાતો છે એ સંબંધી નિશંકિત થઈ ગયા. સમ્યક દ્રષ્ટિ નિશંકિત છે, સમ્યક દ્રષ્ટિ માને છે મારું મરણ નથી, મને મરણ ભય નથી, મને મરવાનું કોઈ દુઃખ નથી, હું ક્યારે મરતો નથી, મને કોઈ મારી શકતું નથી, મને કોઈ રોગ રાગ અડી શકતું નથી, એવી નિરંતર પોતા સંબંધી નિશંકતા છે. બે દ્રવ્યની સ્વતંત્રતા સંબંધી નિશંકતા છે, પોતાની શુદ્ધતા સંબંધી નિશંકતા છે, દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપ સંબંધી નિશંકતા છે. આ એક નિશંકિત અંગ ઉપર આપણે કેટલી ચર્ચા કરી શકીએ, કારણ કે જે નિશંકિત છે એને બીજા બધા ગુણો છે. જે નિશંકિત છે, નિરાકુર છે, ગમે તેવો પહાડ જેવો પ્રતિકૂળ ઉદય આવી જાય તો પણ એ ઉદયને જોઈને ડરતા નથી. અનેક પ્રકારના ધર્મ ચાલતા હોય, અનેક પ્રકારની ભીડ દોડતી હોય, અનેક પ્રકારના શોષા થતા હોય, અનેક પ્રકારની વાતો થતી હોય, કોઈ કોઈ અન્ય ધર્મમાં સમજાય છે પોતાનું મસ્તક નહીં નમાવે, પોતા સંબંધી, પોતાના ધર્મ સંબંધી, પોતાના ગુરુ સંબંધી, પોતાના દેવ સંબંધી, પોતાની જીનવાણી સંબંધી નિશંકતા, કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી, કોઈ ડબલ માઇન્ડ નથી, કોઈ સેકન્ડ થોટ નથી. આવી અંદરમાં નિશંકતા સમ્યક દ્રષ્ટિ જીવને હર તત્વ સંબંધી છે, પોતા સંબંધી છે, પર સંબંધી છે, ચાર અભાવ પાંચ ભાવ આદિ અનેક સિદ્ધાંત સંબંધી નિશંકતા વર્તે છે એટલે સુખી છે. અંજન ચોર નિશંકિત અંગમાં પ્રસિદ્ધ થયો, એ મંત્ર ઉપર કેટલી શ્રદ્ધા હતી, શંકા નહોતી. એ મંત્ર નો જાપ કર્યો, એની સાધના કરી અને દોરી કાપી તો રિદ્ધિ પ્રગટ થઈ ગઈ, અકૃત્રિમ જીનાલયોમાં પહોંચી ગયો. આને કહેવાય નિશંકતા, નિશંકતા આને કહેવાય નિશંકતા. નો ડાઉટ, નો સેકન્ડ થોટ, વસ્તુ સ્વરૂપ આમ જ છે તો આમ જ છે. હું અકર્તા સ્વભાવી, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છું તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી જ છું. હું અનાદિ અનંત છું તો અનાદિ અનંત જ છું. હું પરનો અકર્તા છું તો પરનો અકર્તા જ છું. અકર્તા જ હતો, અકર્તા જ રહીશ. એક સમયની પર્યાય એક સમયમાં વ્યય પામે છે તો વ્યય પામવાની જ છે. જન્મ છે તો મરણ છે જ, સંયોગ છે તો વિયોગ છે જ, ઉત્પાદ છે તો વ્યય છે જ, પરિવર્તન છે તો એ પ્રમાણે જે લખાયેલું છે થવાનું છે. અપરિવર્તિત આત્મા અપરિવર્તિત જ રહેવાનો છે. અનંત ગુણ અનંત ગુણ જ રહેવાના છે, વધશે પણ નહીં, ઘટશે પણ નહીં, અશુદ્ધ નહીં થાય, પર્યાયમાં નહીં જાય. પોતાની ધ્રુવતા, ત્રિકાળત્વતા, શુદ્ધતા, નિત્યતા નહીં છોડે. હરેક તત્વ સંબંધી નિશંક પોઈન્ટ સમજાય છે. તો આ રીતે જે આઠ અંગ છે, આઠ અંગમાં શંકા ની સામે નિશંકિત અંગ, કાંક્ષાની સામે નિકાંક્ષિત, વિચિકિત્સાની સામે નિર્વિચિકિત્સા, મૂળ દ્રષ્ટિની સામે અમૂળ દ્રષ્ટિ, ઉપગુહનની સામે અનુપગુહન, અને અસ્થિતિકરણની સામે સ્થિતિકરણ. સમજાય છે? અનુપગુહનની સામે ઉપગુહન, અસ્થિતિકરણની સામે સ્થિતિકરણ, અવાત્સલ્યની સામે વાત્સલ્ય, અપ્રભાવનાની સામે પ્રભાવના. તો આ રીતે સોળ વસ્તુ થઈ, શંકા આદિ આઠ દોષ અને નિશંકિત આદિ આઠ ગુણના ધારી છે. તો સમજાય છે? શંકા, કાંક્ષા, કોઈ પણ પ્રકારની બાહ્ય ઉદયજન્ય સંયોગજન્ય કાંક્ષા સમ્યક દ્રષ્ટિ જીવને નથી હોતી. કોને નહીં હોય કાંક્ષા ઉત્પન્ન નહીં થાય? કાંક્ષા કહો, વાસના કહો, અભિલાષા કહો, તૃષ્ણા કહો, ખ્યાલ આવે છે? લોભ કહો, માંગણી કહો, પોતાના અંદરમાં પરિપૂર્ણ તત્વને જે જીવ નથી જોતો, પોતાની ભરચક ભરેલી સુખ શાંતિ આનંદથી જે ભરચક ભરેલી અંદરમાં વસ્તુ છે ને, એ વસ્તુનો જેને નિર્ણય નથી, એવી પરિપૂર્ણ વસ્તુની જેને દ્રષ્ટિ નથી, એને સહયોગની ઉદયની પાપનો ઉદય બન્યો રહે એવી કામશા, પાપનો પુણ્યનો ઉદય બન્યો રહે એવી કામશા, પાપનો ઉદય ન આવે એવી કામશા. આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, એવી પર સંબંધીની જે કામશા છે, આકાંક્ષા છે, અભિલાષા છે, તૃષ્ણા છે, ઈચ્છા છે, લોભ છે, એ બધા પરિણામથી રહીત સમ્યક દ્રષ્ટિ જીવ છે. ઉલટાનું બધું છોડીને જંગલમાં ચાલ્યા જાય છે, જેમાં મારું સુખ નથી એ મને નથી જોઈતું, જેમાં મારી પ્રભુતા નથી એ મને નથી જોતું, જેમાં મારું જ્ઞાન નથી, મારા ગુણ નથી, મારો અંશ નથી, મારું અસ્તિત્વ નથી, મારા સુખના કારણ નથી, દુઃખના કારણ નથી, એવા પદાર્થ મને નથી જોઈતા, એવી નિકાંક્ષિત અંદરમાં પરિણતિ હોય છે. અરે એક સમયની નિર્મલ પર્યાયની કાંક્ષા પણ નથી, મોક્ષની કાંક્ષા પણ નથી, કોઈ પણ પ્રકારની કાંક્ષા નથી. એટલો અંદરમાં ભરચક ભરેલો, એટલો અંદરમાં પરિપૂર્ણ તત્વ પોતાનો જોઈ લે છે કે કોઈ તત્વ સંબંધી કાંક્ષા નથી થતી. આ બન્યું રહે, આ વયું જાય, આ આવી જાય, આ વધી જાય, આ ઘટી જાય, આ આમ રહે, આ આમ થાય, આ આમ કરે, કોઈ ઈચ્છા, કોઈ વિકલ્પ નથી, કોઈ કરતા ભાવ નથી, કોઈ મમતા ભાવ નથી, કોઈ એકત્વ ભાવ નથી, કોઈ ફેરફારનો ભાવ નથી, કોઈ હેરફેરનો ભાવ નથી. સમજાય છે? તો આ પ્રકારે સમ્યક દ્રષ્ટિ જીવ નિકાંક્ષિત છે, વિચિકિત્સા, ગ્લાની નથી થતી. કોઈ પણ પદાર્થને જોઈને, વિષ્ટાને જોઈને, કોઈના શરીરને જોઈને, ઘણાને કોઈ વ્યક્તિને જોઈને ગ્લાની થાય. કોઈ વ્યક્તિ સામે આવે ને તો એને જોઈને એને ચીડ ચડે, એને દુર્ભાવ થાય, એને ગુસ્સો આવે, એને ક્રોધ આવે, એને અણગમો થાય, એને ગ્લાની થાય, એને ઇરિટેટ થાય, એને અંદરથી જ ગ્લાનીનો ભાવ થાય. અરે હરેક દ્રવ્યને પોતાના સ્વભાવથી જોવો. વિષ્ટાનું જે સ્વરૂપ છે, સ્વરૂપ છે એના સ્વભાવથી એનું સ્વરૂપ છે. ઉદગલની સુગંધ અને દુર્ગંધ મય બે પર્યાય છે, તો એ બે પર્યાયમાંથી કોઈ પણ એક પર્યાય ગંધ ગુણની ચાલ્યા કરશે. હવે એકમાં રાગ થાય છે, એકમાં દ્વેષ થાય છે. ગંધ ગુણ ઉદગલના ગંધ ગુણની સુગંધની પર્યાયને જ્ઞાનમાં જ્યારે એ જણાય છે તો એને જાણીને રાગ કરે છે, અને પુદગલની ગંધ ગુણની દુર્ગંધમય પર્યાયને જોઈને ગ્લાની કરે છે, દ્વેષ કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવને ગ્લાની દ્વેષ નથી થતો. આ એક 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 અંગમાં, એક 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 આપણા પ્રથમા નિયોગના જે પાત્રો છે પ્રસિદ્ધ થયા છે. ઉદ્યાયન મુનિરાજ, ઉદ્યાયન રાજાની વાત આવે છે ને, મુનિરાજે ઉલટી કરી, રેવતી રાણીની વાત આવે છે, સમજાય છે? અમૂળ દ્રષ્ટિમાં રેવતી રાણીની વાત આવશે. તો એ પ્રમાણે એક 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 જીવ એક 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 અંગમાં પ્રસિદ્ધ થયા છે, એની એક 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 સ્ટોરી છે. મુનિરાજે કેટલી બધી ઉલટી કરી તો પણ એ રાજાને રંજ માત્ર પણ ગ્લાની ન થઈ. એ તો એમની પરીક્ષા કરવા આવ્યા હતા, એ તો દેવ હતા, મુનિરાજ બનીને આવ્યા હતા. તો એ પ્રમાણે કોઈ પણ જગતના પદાર્થોને જોઈને જે ગ્લાનીનો ભાવ જ્ઞાનીઓને નથી થતો, એનાથી રહિત છે, એટલે માટે એ કેવા છે? નિર્વિચિકિત્સા અંગના ધારી છે. અને મિથ્યા ઋષિજીને હરેક વસ્તુ પ્રત્યે ગ્લાની થશે. અમુક વસ્તુ પ્રત્યે ગ્લાની, અમુક વસ્તુ પ્રત્યે રાગ, અમુક વસ્તુ પ્રત્યે દ્વેષ, અમુક વસ્તુ પ્રત્યે ગમાનો ભાવ અને અમુક વસ્તુ પ્રત્યે અણગમાનો ભાવ. તો આ પ્રકારે અહીંયા ગ્લાનીની વાત આવી. હવે મૂળ દ્રષ્ટિ, અમૂળની વાત કરી ને ઉપર, ત્રણ પ્રકારની મૂળતાથી રહી, મૂરખતાથી રહિત થઈ ગયા છે. જે મૂળ દ્રષ્ટિ છે, જે મૂરખતા છે, જે અજ્ઞાન છે, જે મિથ્યાત્વ છે, જે ઊંધી માન્યતા છે, ઊંધી સોચ છે, ભ્રમણા છે, ભ્રમ છે, સમજાય છે? એવી દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ રહિત થઈ ગયા છે. દેવશાસ્ત્ર, ગુરુ, ધર્મ, લોકમૂળતા આદિ સમસ્ત પ્રકારની મૂળતાથી રહિત થઈ ગયા છે. નિશંકિત થયા એટલે અમૂળ દ્રષ્ટિ છે. પોતાના સ્વભાવ સંબંધી નિશંકિત થયા તો બીજા બધા ગુણો પ્રગટ થયા. નિશંકિત થયા એટલે નિર્વાંચક થયા, નિર્વિચિકિત્સા થયા, અમૂળ દ્રષ્ટિ થયો, અંદરમાં એ સમ્યક દ્રષ્ટિનો અભિપ્રાય એવો પ્રકારનો બની જાય છે. બહુ ગજબની વાતો છે. તો આ પ્રમાણે અહીંયા કહે છે મૂળ દ્રષ્ટિ, બરાબર છે. પછી અનુપગુહન એટલે ઉપગુહનથી રહિત અનુપગુહન, બીજાના દોષોને ઢાંકવાની આદત અને પોતાના દોષોને પ્રગટ કરવાની આદત, બીજાના ગુણને પ્રગટ કરો અને પોતાના ગુણને ઢાંકો. ઉપગુહન ઢાંકવું, ઢાંકવું, બીજાની કોઈ વાત હોય, કોઈ અંગત વાત હોય, કઈ સિક્રેટ હોય, કોઈના ઔદૈક ભાવ વિચિત્ર હોય, કોઈ કમજોરી હોય, કોઈ મલિનતા હોય, કોઈ દોષ થઈ ગયો હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ અપરાધ થઈ ગયો હોય, તો એ પ્રકારના ક્ષણિક ઔદૈક ભાવને ઢાંકવા, એને પ્રગટ ન કરવા, એને જાહેર ન કરવા, એને વ્યક્ત ન કરવા, એને દસ જણને જઈને બળાવી ચડાવીને એને કહેવા નહીં, એ સમજાય છે. તો ઉપગુહન કરવું, ઉપગુહન ઢાંકવું. અરે 99 દોષ હોય ને અને એક ગુણ હોય તો એ ગુણને પ્રગટ કરવો અને સમસ્ત દોષોને ઢાંકવા અને પોતાના ગુણને ઢાંકવા અને દોષને પ્રગટ કરવો. મારો આ દોષ થઈ ગયો, મારી આ ભૂલ થઈ ગઈ, આ મારો અપરાધ થઈ ગયો, આ રીતે બોલાઈ ગયું, આ રીતે વ્યવહાર થઈ ગયો, આ રીતે કહેવાઈ ગયું, આ રીતે ખવાઈ ગયું, અભક્ષ ખવાઈ ગયું, રાત્રે ખવાઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, લડાઈ થઈ ગયો, ઝઘડા થઈ ગયો, માયાચારી થઈ ગઈ, લોભ થઈ ગયો, ક્રોધ આવી ગયો, ગુસ્સો આવી ગયો, રાગ થઈ ગયો, મિથ્યાત્વ થઈ ગયું, અજ્ઞાન થઈ ગયું, કોઈ પણ પ્રકારના આપણા દોષોને આપણે સહજપણે પ્રગટ કરવા અને એને જાહેર કરીને એનું પ્રતિક્રમણ કરવું ગુરુ પાસે પ્રત્યક્ષ પરોક્ષ, એનું નામ પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, આલોચના છે. વર્તમાન દોષ જે થયા હોય ને એની આલોચના, ભવિષ્યમાં આવા દોષ નહીં થાય પ્રત્યાખ્યાન, અને ભૂતકાળમાં થઈ ગયો એનું પ્રતિક્રમણ કરવું, પોતાના દોષને પ્રગટ કરવા અને પોતાના ગુણોને ઢાંકવા. ઘણાની તો એ ટેવ હોય ને પોતાના ગુણને પ્રગટ કર્યા કરે, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ હોય, સમજાય છે. સેલ્ફ પ્રેઝિંગ નેચર, પોતાને જ પ્રેઝ કરે. તો એ રીતે આ એક બહુ મોટો ગુણ છે સમ્યક દ્રષ્ટિનો, કે બીજાના દોષોને ઢાંકે છે ને પ્રગટ નથી કરતા. એને ખબર હોય તો પણ એને પોતાના ભાવમાં રાખે છે, પોતાની અંદર રાખે છે, એને જાહેર કરીને એનું ગુરુ નથી કરતા. અરે દોષ તો તળી જશે, અરે અંદરમાં દોષ થયો છે, ખટક થઈ છે, તો દોષને દૂર કરવાનો ઉપાય પણ કરશે. તો એ રીતે અનુપગુવન, અસ્થિતિકરણ, સ્થિતિકરણ. અરે કોઈ પણ જીવને કોઈ અસ્થિર થઈ ગયો હોય માર્ગમાં, આ કાળ એવો છે ને બારમાં, તો કોઈ ઉદય એવો આવી જાય તો માર્ગથી અસ્થિર થઈ જાય, ચ્યુત થઈ જાય, ખસી જાય, કોઈ દુર્ભાવ આવી જાય, કોઈ દુર્પરિણામ આવી જાય, કોઈ ખરાબ ભાવ આવી જાય, વેદના સતાવતી હોય, ધર્મ પરથી કદાચ ક્યારે વિશ્વાસ ઉઠી જવાનો એવો કોઈ ભાવ આવે, તરત જ એ જીવને સ્થિર કરો માર્ગમાં, એની શ્રદ્ધાને પ્રબળ કરો, એને હિંમત આપો, એને પોઝિટિવનેસ આપો, એને સકારાત્મક વિચારો આપો, એને અસ્થિતિ ઉપાડ કરાવો, એની નેગેટિવિટી દૂર કરાવો, એને હેલ્પ કરો, એને સપોર્ટ કરો, એને સમજવાની કોશિશ કરો, એને માર્ગમાં સ્થિર કરો, એને માર્ગથી દૂર નહીં થવા દો, એને ભેદ વિજ્ઞાનનો અભ્યાસ આપો, એને સ્વતંત્રતા સમજાવો, એને ભિન્નતા સમજાવો, એને ક્રમબદ્ધ પર્યાય સમજાવો, એને ચાર અભાવ સમજાવો, એને બે અભાવની વચ્ચે, બે દ્રવ્યની વચ્ચે અત્યંત અભાવ છે સમજાવો, કર્મ ફિલોસોફી સમજાવો, કર્મ સિદ્ધાંત સમજાવો, પરિણામનું ફળ સમજાવો, ચાર ગતિના દુઃખ સમજાવો અને અંદરમાં પોતાના આત્મામાં ભરેલા સુખને સમજાવો અને વિચલિત નહીં થવા દો માર્ગથી, એને ખસવા નહીં દો માર્ગથી, ખસી ગયો તેને પાછો લાવો. જેમ આપણે રસ્તા પર ચાલતા હોઈએ અને કોઈ આપણી સાથે ચાલતું હોય અને ખાડામાં પગ આવી જાય અને પડી જાય તો આપણે તરત એને સ્થિર કરીએ, ઉભા કરીએ, સપોર્ટ કરીએ, સપોર્ટિંગ હેન્ડ આપીએ, પડવા ના દઈએ, વાગવા ના દઈએ, એવી રીતના અહીંયા સમજાય છે. અનુપગુવન થયો, પછી અસ્થિર, અસ્થિતિકરણ, સ્થિતિકરણ ઉલટું કર્યો, સ્થિતિકરણ ગુણ હોય છે, અસ્થિતિકરણ નહીં. હા જવા દે, એને જે બધું ક્રમબદ્ધ છે ને એનું જે થવાનું છે થશે, સારું થયું, એનું આમ જ થયું, સારથી માર્ગમાંથી નીકળી ગયો. ગુરુ ના ઈચ્છો, સમ્યક દ્રષ્ટિ ના ઈચ્છે, મિત્રદ્રષ્ટિ ઈચ્છે. પોઈન્ટ સમજાય છે? જરા કોન્ફિડન્સ વધી જાય ને તો એને કોન્ફિડન્સ થી બુસ્ટ કરો. પોઈન્ટ ખ્યાલમાં છે? આ વેક્સિન લઈએ છીએ ને શું કામ? ઇમ્યુનિટી સિસ્ટમ આપણી પાવર વધે, ઇમ્યુનિટી પાવર વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે. પોઈન્ટ ખ્યાલમાં છે? બાફ લો છો, દવા લો છો, સ્ટીમ લો છો, આ લો છો, તે લો છો, શેની માટે? આ ભેદ વિજ્ઞાનની દવા છે. આ એક વેક્સિન પહેલા જે આપ્યું, બે વેક્સિન લે છે ને જગતમાં, હમણાં બધું ચાલે છે ને, તો અહીંયા આપણને આચાર્ય દેવ બે વેક્સિન આપે છે. પહેલું આગમનું વેક્સિન અને બીજું અધ્યાત્મનું વેક્સિન. બહારની વેક્સિનની તો કોઈ ગેરંટી નથી. છે કોઈ ગેરંટી કે એકવાર વેક્સિન લીધું તો કોરોના આવશે જ નહીં, રોગ આવશે જ નહીં, મરશે જ નહીં, તું મરણ તારું વયું જશે, દૂર થઈ જશે, લાંબુ જીવશે, એવું છે કોઈ ગેરંટી? અહીંયા અધ્યાત્મના અને આગમના વેક્સિન લેવાથી ગેરંટી છે કે તું મોક્ષ માર્ગ અને મિત્યાત્વ રૂપી રોગથી તું દૂર થશે અને મોક્ષ માર્ગમાં લાગશે. ગેરંટી છે. આ ગુરુદેવે આપેલા બે વેક્સિન છે, પહેલા આગમ અને પછી અધ્યાત્મ. અધ્યાત્મનું બુસ્ટર રોજ આપે છે. અરે તું તારા સ્વભાવથી ક્યારેક ખાઈશો જ નથી, એવું અંદરમાં અધ્યાત્મનું વેક્સિન આપો, બુસ્ટર ડોઝ આપો, એકબીજાને ઉપાડ કરાવો. તને થયું જ નથી કાંઈ, તને કાંઈ થતું જ નથી, તને કોઈ પરની જરૂરત નથી, અપેક્ષા નથી, કાંક્ષા નથી, આકાંક્ષા નથી, તને કોઈની જરૂરત નથી, પરાધીનતા નથી, પરતંત્રતા નથી, તું સ્વાધીન તત્વ છે. એવું અંદરથી બળ, એવું અંદરથી એકબીજાને ઉપાડ કરાવીને માર્ગમાં સ્થિર કરવો. અને પછી વાત્સલ્ય, અવાત્સલ્ય નહીં, વાત્સલ્ય ગુણ હોય છે. એકબીજા માટે ખૂબ કરુણા, નિર્દોષ પ્રેમ, નિસ્વાર્થ ભાવથી સાધર્મીઓની સેવા કહો, હેલ્પ કહો, સપોર્ટ કહો, ખ્યાલ આવે છે? તો એ પ્રકારનો આખો વાત્સલ્યનો ભાવ હોય છે. એકબીજાની વાત સાંભળો, એકબીજાને ટાઈમ આપો, આ વાત્સલ્ય છે. ખ્યાલ આવે છે? આ વાત્સલ્ય ખતમ થઈ ગયું છે, ખતમ, કમ્પ્લીટલી ખતમ થઈ ગયું છે. એ કહેવામાં બિલકુલ પણ મને સંકોચ નથી થતો, નથી, વાત્સલ્ય જ નથી રહ્યો. સાધર્મી સાધર્મીનો વાત્સલ્ય ખતમ થઈ રહ્યો છે. પોઈન્ટ સમજાય છે? એકબીજા માટેનો જે સેવાનો ભાવ છે ખતમ થઈ રહ્યો છે. એકબીજાને જે ઉપાડ કરાવવાનો, કેમ? કારણ કે ટાઈમ નથી, બિઝી છે, ટાઈમ નથી. કોની માટે? બીજા કોઈ માટે ટાઈમ નથી, અમે અમારામાં બિઝી છે. વાત્સલ્ય ખતમ થઈ, સમ્યક દ્રષ્ટિ જીવ વાત્સલ્યની મૂર્તિ છે. ગુરુદેવશ્રીએ આખું જીવન તમે જુઓ, જ્ઞાનીઓ આખું જીવન, આચાર્યો આખું જીવન તમે જુઓ, પોતાની માટે તો આપ્યું જ, પોતાનું કાર્ય તો કર્યું જ, પણ સ્વાર્થી નહીં કે અંદરમાં પોતાનું કાર્ય કર્યું, અરે ઉપયોગ બહાર આવ્યો, આખા જગતના હિતની ભાવના. ભાઈ તુમસા દાની ક્યાં કોઈ હો જક્કો દે દી જક્કી નિદિયા. ખ્યાલ આવે છે? વાત્સલ્ય ખતમ નહીં કરો. ખ્યાલ આવે છે? તો આ રીતની આખી વાત્સલ્ય, જેવી રીતના ગાયને પોતાના બછડવા માટે, એના બાળક માટે કેટલો નિસ્વાર્થ ભાવથી વાત્સલ્ય ઉમળે છે, એ નિસ્વાર્થ ભાવ ખતમ થઈ ગયો છે. વાત્સલ્યનો ભાવ ખતમ થઈ ગયો છે, કરુણાનો ભાવ ખતમ થઈ ગયો છે, સાધર્મી વાત્સલ્ય ખતમ થઈ ગયું છે. અને ન થવું જોઈએ એકચ્યુઅલી. અગર ગુરુદેવશ્રીના શિષ્યો છો, ભક્તો છો, ગુરુદેવશ્રીના સમયે કેટલો વાત્સલ્ય હતો, ગુરુદેવશ્રીને માતાજીને કેટલો વાત્સલ્ય ભાવ હતો. કોઈ પણ આવ્યું હોય, વ્યવસ્થા થઈ, ભોજન થયું, દૂધ મળ્યું બાળકોને, કે દૂધ મળ્યું, આ થયું, સગવડ થઈ, રહેવાનું આ બરાબર છે, આમ છે, તેમ છે, કેટલું પૂછતા હતા. પોઈન્ટ સમજાય છે? કોઈ હિન્દી પ્રાંતથી આવ્યા હોય તો કેટલો વાત્સલ્ય, આજે પ્રવચન હિન્દીમાં થશે. આ એક અંદરથી આવતો ભાવ છે. આ કોઈ કૃત્રિમતાથી આપણે કોઈની અંદર આપણે ઘુસાડી ના શકીએ કે અંદરથી કળાવી ના શકીએ. આ સહજ આવવાવાળો ભાવ છે, આમાં કોઈ ફોર્સ ના ચાલે, અંદરથી આવવો જોઈએ, પણ નથી આવતો, ખતમ થઈ ગયો છે. ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે સમ્યક દ્રષ્ટિ જીવ વાત્સલ્યની મૂર્તિ છે. એના પછી શું કહે છે? અપ્રભાવના. સમ્યક દ્રષ્ટિ જીવનું એક એક જે જીવન જીવવાની જે કળા છે, કે જે પ્રવૃત્તિ છે, કે જે વૃત્તિ છે, કે જે સોચ છે, કે જે દિનચર્યા છે, કે જે પણ મન વચન કાયની ક્રિયા છે, હિતમિત પ્રિય વચન છે, આ બધાથી ઘોર પ્રભાવના થાય છે. આ બધું પ્રભાવનામાં નિમિત્ત છે. આ જીન શાસનની પ્રભાવના થાય છે. ગુરુદેવશ્રીના નિમિત્તે કેટલી પ્રભાવના થઈ કો, એમના 10,000 પ્રવચન એ કમાલ કરી કે નહીં કો, ધૂમ મચાવી કે નહીં કો, આધ્યાત્મિક ક્રાંતિ કરી કે નહીં કો, આ પ્રભાવ ના થઈ શકે. કેમ? કારણ કે પોતે અંદરમાં પહેલા પોતાના આત્માથી પ્રભાવિત થયા. જે અંદરમાં પોતાથી પ્રભાવિત થાય છે એ બહારમાં પ્રભાવ ના કરી શકે છે. જો આરાધક હોતા હૈ વોહી પ્રભાવક હોતા હૈ, એવું અમે શીખતા હતા. જે આરાધક છે, જે જીવ સાધક છે, જે જીવ અંતર્મુખી છે, જે જીવ નિસ્વાર્થ ભાવે અંદરમાં પોતાના આત્માનું કલ્યાણ કરવા બેઠો છે, જેને ખ્યાતિ લાભ પૂજા કોઈ પણ પ્રશંસા આદિ માન કોઈ પણ નામ ઇજ્જત કોઈ પણ પ્રકારનો લોભ નથી, એ જીવ સાચી પ્રભાવના કરી શકશે. આપણા વચ્ચેથી કેટલા એવા ઊંચા જીવો ચાલ્યા ગયા કે જે ગોર જૈન ધર્મની પ્રભાવનામાં નિમિત્ત હતા, એવું જીવન હતું, એવી સોચ હતી, એવો સમર્પણ ભાવ હતો, એવો નિસ્વાર્થ ભાવ હતો, એવો સાધર્મી વાત્સલ્ય હતો, એવી કરુણા હતી, અકારણ કરુણા હતી, એવા જીવો ચાલ્યા ગયા. વિચાર કરો કેવો કાળ છે. એ કાળ પણ કે છે, કુદરત કે છે, ચલો ચલો સારા સારા જીવોને અહીંયાથી લઈ આવે છે, ચલો ચલો કાલે ઉઠીને બીજો કોઈ વાયરસ આવશે, બીજો કોઈ રોગ આવશે, બીજી કોઈ પીડા આવશે, ચલો અહીંયાથી ચલો સારી જગ્યાએ, ચલો સારી જગ્યાએ, ચલો ભગવાન પાસે, ચલો તીર્થંકરો પાસે, ચલો ઓમ ધ્વનિ સાંભળવા, ચલો દિવ્ય ધ્વનિ સાંભળવા, ચલો મુનિરાજોના સમાગમ કરવા, ચલો ચલો અહીંયાથી ચલો. કેટલા કેટલા જીવો ચાલ્યા ગયા. પોઈન્ટ સમજાય છે? પ્રભાવના આરાધકી પ્રભાવક હોતા હૈ. ચલો આનો તો એકચ્યુઅલી બહુ વિસ્તારવાળો વિષય છે. આ એક એક અંગ ઉપર એક એક ગાથા લખી છે, એના ઉપર ગુરુદેવજીના પ્રવચન થયા છે. નિર્જરાધિકાર ખોલીને જોજો, નિર્જરાધિકાર ખોલીને 229 ગાથાથી ચાલુ થાય છે, 229 ગાથાથી ચાલુ થાય છે. અને એની પહેલા 7 ભયના 7 કળશ લખ્યા અમૃતચંદ્રાચાર્ય દેવે, કે જ્યાં ભય રહી છે એ નિશંકિત છે, એને કોઈ ભય નથી, એને કોઈ શંકા નથી હું મરી જઈશ, મને રોગ થઈ જશે, એને કોઈ શંકા નથી પોતાના તત્વ સંબંધી આત્મા સંબંધી સ્વરૂપ સંબંધી, એને કોઈ ભય નથી, એને કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી, અને અજર અમરત્વપણામાં કોઈ ડાઉટ નથી એને. હા, પોઈન્ટ સમજાય છે? બહુ ગજબનો વિષય છે. ચલો આપણે આગળ વધીએ છીએ. આ ટીકા ઘણી મોટી છે. તો આ રીતે શંકા કાંક્ષા વિચિકિત્સા મૂળ દ્રષ્ટિ અનુપગુહન અસ્થિતિકરણ અવાત્સલ્ય અને અપ્રભાવના એ 8 દોષ થઈ ગયા. 8 મદ 3 મૂળતા 8 દોષ. હવે 6 અનાયતન એનાથી પણ રહી છે. આયતન એટલે આપણે કહીએ ને મંગલાયતન છે ને આપણું, તો આયતન એટલે ખરેખર રહેવાની જગ્યા. આયતન એટલે વસવાની જગ્યા, જ્યાં વસાય, જ્યાં નિવાસ કરી શકો, રહી શકો, સાધના કરી શકો, આરાધના કરી શકો એવા સાચા દેવશાસ્ત્ર ગુરુ અને એમના માનનાર જે જીવો છે એ જીવોનું સમાગમ, એ જીવોની વચ્ચે આયતન રહેવું જોઈએ. એ ખરેખર આયતન એટલે કે મંગલાયતન આયતન. અને અહીંયા કે છે સમ્યક દ્રષ્ટિ જીવ અનાયતનથી રહી, અનાયતનની જગ્યામાં એટલે કે ન જવા યોગ્ય સ્થાનોમાં નથી જતા, ન ઝૂકવા યોગ્ય દેવશાસ્ત્ર ગુરુને નથી ઝૂકતા, ન નમવા યોગ્ય દેવશાસ્ત્ર ગુરુને નથી નમતા, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર સામે મસ્તક નથી નમતું, કપાઈ જાય પણ નમતું નથી. અને એના જે ચેલા છે, એના જે ભક્ત છે એનો સમાગમ નથી કરતા. તો આ 6 પ્રકારના અનાયતનની વાત અહીંયા આવે છે. ચલો આપણે વાંચીએ સરળ છે. આ 6 ધારાની 3જી ધારમાં 11 નંબરની ગાથાથી 3જી ધાર 6 ધારા, આ 6 ધારા ગ્રંથ છે ને, એની 3જી ધારમાં 11 નંબરની ગાથા સમ્યક્ત્વના 25 દોષ નું વર્ણન 11 નંબરની ગાથાથી વિસ્તારપૂર્વક ચાલુ થાય છે. અને આમાં એકો એક વાત વિસ્તારથી સમજાવી છે. 8 મદ 8 શંકાદિ દોષ 6 અનાયતન 3 મૂળતા સંબંધી બધી અનેક ગાથાઓના માધ્યમથી આમાં ચર્ચા કરી છે ડિટેલમાં. જેટલું ડિટેલ અહીંયા નથી આપ્યું બહુ બધું, અહીંયા શોર્ટમાં વાત કરી છે, બરાબર ને? તો જો આપણે આ વાંચીએ છે. હવે શું કે છે કે 8 દોષ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ 3 તથા એ 3ને ધારણ કરવા વાળા એવા મળીને છ અનાયતન મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર અને એના ધારક, એના ધારક જે જીવો છે, સમજાય છે, એ ત્રણેયને ધારણ કરવા વાળા જે જીવો છે, મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા જ્ઞાની, મિથ્યા ચારિત્રવન, પોઈન્ટ સમજાય છે? તો એવા જે જીવો, એવા જે પરિણામ, એવા જે સ્થાન, એવી જે જગ્યા, એવી જે આયતન, એમાંથી એનાથી સમ્યક દ્રષ્ટિ જીવ બચે છે. એ કોઈ પણ ગિનેઓથી, પરથી અને આ ખોટા ભાવના ધારક જીવોથી, સ્થાનથી, સંખ્યાથી, બહારના શોષાથી, દેખાદેખીથી પ્રભાવિત નથી થતા, ઇમ્પ્રેસ નથી થતા, શંકા ઉત્પન્ન નથી કરતા પોતાની શ્રદ્ધામાં, મસ્તક ક્યાંય ઝૂકતું નથી, ક્યાંય જવાનો લોભ નથી, વિકલ્પ નથી, વિચાર નથી. આને કહેવાય નિશંકતા, આને કહેવાય અમૂળ દ્રષ્ટિ, આને કહેવાય દ્રઢતા, આને કહેવાય નિર્ભયતા, આને કહેવાય નિર્ભારતા. નિર્ભાર છે, અમને કોઈ ભાર નથી, અમને કોઈ કરતા ભાવ નથી, કોઈ ભય નથી, મરવા જીવાની ઈચ્છા વાંછા નથી, જીને કી હોના વાંછા, મરને કી હોના ઈચ્છા, પરિવાર મિત્ર જન સે મેં મોહ કો હટાવું. સમાધિ મરણની તૈયારી કરે છે, સમાધિમય જીવન છે, સમાધિમય મરણ છે, સમતામય જીવન છે, શાંત જીવન છે, તૃપ્ત જીવન છે, સંતુષ્ટ છે, અંદરમાં ઠરેલું જીવન છે, પ્રણતિ અંદરમાં ઠરેલી છે, ક્યાંય બહાર અનાયતનમાં જતા નથી. અનાયતન ન જવા યોગ્ય, ન પોષવા યોગ્ય ભાવોને નથી પોષતા, મિથ્યાત્વને નથી પોષતા, ગ્રહિત મિથ્યાત્વને નથી પોષતા, એનું પોષણ નથી કરતા, અગ્રહિત મિથ્યાત્વને એનું પોષણ નથી કરતા, એનું ખંડન કરે છે, એનું મંડન કરે છે, એનાથી રહિત થઈ ગયા છે અને એનાથી રહિત થવાનો ઉપાય બતાવે છે, એનાથી રહિત થવાનો ઉપદેશ આપે છે, જીવોને ઉપદેશ એનાથી રહિત થવાનો આપે છે, કારણ કે પોતે રહિત થઈ ગયા છે. બરાબર છે? તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એ ત્રણ તથા એ ત્રણને ધારણ કરવા વાળા મળીને છ અનાયતન. બીજી રીતે કહીએ તો એમ પણ ગણાય અસર્વજ્ઞપણું જ્યાં છે, અસર્વજ્ઞનું જ્ઞાન છે, એટલે કે સર્વજ્ઞ નથી અને પોતાનું જ્ઞાન જાણે છે, પોતાને સર્વજ્ઞ માને છે, પોતાને સર્વજ્ઞ સિદ્ધ કરે છે, પોતાને ભગવાન માને છે, પોતાને ગુરુ માને છે, પોતાને સર્વજ્ઞ, પોતાને દેવ માને છે, પ્રભુ માને છે, ભગવાન માને છે, ગુરુ માને છે, પૂજાવે છે લોકોને, સમજાય છે? અસર્વજ્ઞનું સ્થાન, અસર્વજ્ઞના જ્ઞાન સહિત પુરુષો, અસર્વજ્ઞનું આચરણ, આચરણ ખોટું છે, મિથ્યા આચરણ છે, પાખંડીઓ છે, પોઈન્ટ સમજાય છે? ભલભલા વેશો ધારણ કર્યા છે, પોતાને ગુરુ મનાવે છે, સર્વજ્ઞ મનાવે છે, અમે કેવળ જ્ઞાની છે, અમે ભગવાન છે, અમે ઈશ્વર છે, અમે જગતના કર્તા છે, અમને બધું ખબર છે, અમે ભવિષ્ય ભાકી શકીએ, અમે આમ કરી શકીએ, આ દૂર કરી શકીએ, રોગ દૂર કરી શકીએ, મંત્ર તંત્ર બહુ વિધ કરે, અરે આ બધા અનાયતન, કોઈ સમજાય છે? જ્યાં વિતરાગતાનું પોષણ ન થતું હોય, જ્યાં આપણા આત્માની શુદ્ધતાનું વર્ણન ન થતું હોય, આપણી સામર્થ્યનું વર્ણન ન થતું હોય, સ્વતંત્રતાની ઘોષણા ન થતી હોય, ક્રમબદ્ધ પર્યાયની ઘોષણા ન થતી હોય, હરેક જીવને સ્વાધીન ન બતાવતો હોય, હરેક જીવને પરિપૂર્ણ ન બતાવતો હોય, જીન શાસન નથી, એ ધર્મ નથી, એ વિતરાગતાની વાણી નથી, એ વિતરાગની વાત નથી, સમજી લો. Now we have to decide, we have to choose. આપણે નિર્ણય કરવાનો છે શું સાચું શું ખોટું છે, શું આયતન છે શું અનાયતન છે, શું મૂળતા છે શું અમૂળતા છે. આપણે આપણે અંદરથી નક્કી કરવાનું છે કે આપણું મસ્તક ક્યાં ઝૂકે ને આપણે ક્યાં સમર્પિત થઈને આપણી શ્રદ્ધા ક્યાં ઝૂકે. એની આખી દ્રઢતા આપણા અંદરમાં આવી જોઈએ. એક તો કર્મના ઉદયથી નહીં ડરો, બહારની બદલાતી પરિસ્થિતિઓથી નહીં ડરો, કરતા ભાવને નહીં પોષો, આપણા આધીન નથી, આપણે કરી શકવામાં ખરેખર સમર્થ નથી, કરવાની કોઈ ગુંજાઈશ નથી અને કોઈ વ્યવસ્થા નથી. થોડીક બાબતમાં થોડાક સિદ્ધાંતો સંબંધી આપણી અંદરથી નિશંકતા આવી જવી જોઈએ. એ પ્રમાણે ત્રણ મૂળતા, આઠ મદ, આઠ દોષ અને છ અનાયતન, એ 25 દોષ આત્માની સમ્યક શ્રદ્ધામાં વિઘ્ન કરનાર દોષો છે. આમાંથી કોઈ પણ એક દોષ ઉત્પન્ન થઈ ગયો ને, શંકા આવી ગઈ, બહારની અભિલાષા થઈ ગઈ, તૃષ્ણા થઈ ગઈ, મૂળતા થઈ ગઈ, કોઈ પણ એક દોષ અંદરમાં પ્રગટ થયો તો સમ્યક્ત્વ ખતરામાં છે. સમ્યક્ત્વથી વિચલિત થઈ જશે, ચ્યુત થઈ જશે એમ કહે છે. તો સમ્યક શ્રદ્ધામાં વિઘ્ન કરનાર દોષો છે એ 25 દોષથી રહિત યથાતથ્ય નિર્મળ શ્રદ્ધાન જે આત્માને છે તે જ સમ્યક દ્રષ્ટિ છે. 25 દોષથી રહિત છે, 8 નિશંકાદી ગુણથી સહિત છે, પ્રશમ સંવેગ અનુકંપા આસ્તિક્યાદિ ગુણોથી સહિત છે. જે પોતાના આત્માની જેને શ્રદ્ધા વર્તે છે, જે પોતાની અસ્થિની મસ્તીમાં મસ્ત છે, જેને ઉદયમાં કોઈ ભય નથી, કોઈ કાંક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી, કોઈ ગ્લાની નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ ગમો નથી, કોઈ અણગમો નથી, જે પરિસ્થિતિ બને છે એને સહજ સ્વીકાર કરે છે, જે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવી છે, જેનું જ્ઞાતાદ્રષ્ટારૂપ પ્રણમન ચાલુ થઈ ગયું છે, જેને ખરી સમતા પ્રગટ થઈ છે, જેને ખરું સમ્યક્ત પ્રગટ થયું છે, જેની શ્રદ્ધા નિર્મલ થઈ છે, જ્ઞાન નિર્મલ થયું છે, આચરણ નિર્મલ થયું છે, એવા જીવ સમ્યક દ્રષ્ટિ છે. એ દોષો સમ્યક્ત્વને કાં તો નાશ કરે છે અથવા મલિન કરે છે, કાં તો નાશ કરે છે, કાં તો મલિન કરે છે, ક્યાં તો ચ્યુત કરે છે, કાં તો એમાં મલ ઉત્પન્ન કરે છે, મેલ ઉત્પન્ન કરે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા આદિ જે પણ પ્રણતિ ઉત્પન્ન થાય એનાથી શ્રદ્ધા મલિન થાય છે, યા તો નષ્ટ કરશે, યા તો મલિન કરશે, યા તો માર્ગને ચ્યુત કરી નાખશે, અને થોડીક મલિનતા હશે તો પાછો માર્ગમાં આવી જશે. સમ્યક્ત્વમાંથી પડ્યો, મિથ્યા તો થયું, પાછું સમ્યક્ત્વ લઈ લીધું અંતર્મુહૂર્તમાં, ઔપશમિક નહીં, શાયોપશમિક, શાયિક તો પડશે નહીં, ઔપશમિક તો બહુ કાળ પછી થશે, તો શાયોપશમિક લઈ લેશે, પડ્યો ભેગો લઈ લેશે, થોડી મલિનતા થઈ પાછો શ્રદ્ધા સમ્યક થઈ ગઈ, મલિનતા થઈ શ્રદ્ધા સમ્યક થઈ ગઈ. તો એ રીતે અહીંયા કહે છે, ઉપર સમ્યક્ત્વના 2, 3 અને 10 આદિ ભેદ વર્ણવ્યા છે, પણ તે કારણોના ભેદને લઈને છે. એ તો ઉપદેશની અપેક્ષાએ 2 ભેદ, પોઈન્ટ સમજાય છે? દર્શન મોનીય કર્મની અપેક્ષાએ 3 ભેદ, તે તો કારણની અપેક્ષાએ છે, પણ વાસ્તવ્ય તો સમ્યક્ત્વ એક જ પ્રકારનું છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પ્રશમ સંવેદ અનુકંપા આસ્તિક્ય આદિ ગુણોના નિર્મળપણાથી સમ્યક દર્શન વર્ધમાન થાય છે. પ્રશમનો ભાવ, દયાનો ભાવ, આસ્તિક્ય શ્રદ્ધા, અનુકંપા દયા, સમજાય છે? સંસારનો ભય, પરિભ્રમણનો ભય, જીવો પર દયા, પોતા પર દયા, કરુણા ભાવ, 7 તત્વ સંબંધી આસ્તિક્ય શ્રદ્ધા, પ્રશમ અનુકંપા આસ્તિક્ય, ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે સંવેગ, સ્વસંવેદન અંદરમાં પ્રગટ થયું પછી બહારમાં સાચો દયાનો ભાવ, કરુણાનો ભાવ, બીજા ઉપર અકારણ કરુણા, સમજાય છે? શાંત પ્રશમ, શાંત પ્રણામ, દયાનો પ્રણામ, શ્રદ્ધાનો ભાવ, અનુકંપાનો ભાવ. તો આ રીતે જે નિર્મલ ગુણોથી સહિત છે સમ્યક દ્રષ્ટિ છે, જે આવી શુદ્ધ પ્રણતિને ધારણ કરે છે સમ્યક દ્રષ્ટિ છે, જે આ વિશુદ્ધ પ્રણામ ધારણ કરે છે એની વિશુદ્ધતા વર્ધમાન થાય છે, વધે છે, વૃદ્ધિગત થાય છે, વૃદ્ધિને પામે છે, પ્રોગ્રેસ કરે છે, આગળ વધે છે. વ્રત અંગીકાર કરવાનો ભાવ, મુનિ વ્રત અંગીકાર કરવાનો ભાવ, સંસાર શરીર ભોગોથી વિરક્ત થવાનો ભાવ અંદરમાં વધતો જાય છે, દયા પોતા પર અંદરમાં સાચી પ્રગટ થાય છે, તો પર ઉપર પણ સાચી દયા આવે છે. તો આ રીતે સમ્યક્ત કેવું થાય છે? વર્ધમાન થાય છે, અથવા તે સમ્યક શ્રદ્ધાંતથી પ્રશમ સંવેગ આદિ નિર્મળતા યુક્ત વધે છે, બરાબર છે? તો આ રીતે આપણે અહીંયા આ શ્રદ્ધાની વાત કરી. હવે જ્ઞાનની વાત કરે છે. જો કુમતી, સમ્યક દર્શન થયું એટલે કુમતી, કુશ્રુત, કુઅવધિ, એ 3 પ્રકારના જે અનાદિના જીવના અજ્ઞાન ભાવ હતા એનો નાશ કરી જ્ઞાનમાં શુદ્ધતા પ્રગટાવનાર તે સમ્યક દર્શન છે. સમ્યક દર્શન થાય છે તો જ્ઞાન સમ્યક થાય છે, કુમતી કુશુદ્ધ કુ અવધિ જ્ઞાન નો અભાવ, અજ્ઞાન નો અભાવ, મિથ્યા જ્ઞાન નો અભાવ, ખોટા જ્ઞાન નો અભાવ થઈ જાય છે. સમ્યક્ત્વ એ સમ્યક જ્ઞાન માં કારણ છે. છતાં સમ્યક થઈ એક ઘડો સીધો મૂકો તો બધા ઘડા સીધા. એક અંતર માં માન્યતા સમ્યક થઈ તો જ્ઞાન સમ્યક, ચારિત્ર સમ્યક, સાચું સુખ, પુરુષાર્થ, સ્વરૂપ ની રચના, અરે અનંત ગુણો ની નિર્મલ પર્યાય ઉછળે છે. સર્વ ગુણાંશ સમ્યક્ત્વ એવી દશા પ્રગટ સમ્યક દર્શન થતા થાય, સમ્યક દર્શન થતા થાય છે. એટલે મેઇન સમ્યક દર્શન છે, એટલે શ્રદ્ધાની આરાધના, સમ્યક્ત્વની આરાધના, પ્રતીતિની આરાધના, સાચી પ્રતીતિ કરવાનો ઉપદેશ સર્વપ્રથમ બધે આપવામાં આવે છે કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે આ ભાવ મળ્યો છે. મનુષ્ય ભાવ આમ ને આમ વેડફી ન નાખીએ આપણે, સમજાય છે? અર્થાત સમ્યક તો પ્રગટ થતા વેત જ પ્રથમનું સંસારના કારણરૂપ અને ભવના બીજરૂપ એવું જે કુજ્ઞાન છે તે જ પલટાઈને આત્માને પરમ દુઃખના કારણરૂપ એવા સર્વ પ્રતિબંધથી રહિત મુક્ત થવામાં હેતુરૂપ થાય છે. ભવનું કારણ જે મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા ચારિત્ર હતું એનો નાશ થઈ જાય છે. સિમ્પલ એમ કે છે, જે ભવનું કારણ હતું, સુખ દુઃખનું કારણ હતું, પરિભ્રમણનું કારણ હતું, એનાથી શું થઈ જાય છે? જીવ મુક્ત થઈ જાય, સંસારનો કિનારો નજીક આવી જાય છે, ભવ સમુદ્ર પાર કરી નાખે છે. હવે એનો સંસારમાં રહેવાનો વધારે સમય બાકી નથી રહ્યો કે જે જીવે સમ્યક દર્શન પ્રાપ્તિ કરી છે એ જીવો સમસ્ત દુઃખના કારણરૂપ એવા સર્વ પ્રતિબંધ બંધનથી, મિથ્યાત્વથી, અજ્ઞાનથી, કર્મોથી એ છૂટતો જાય છે એવું સમ્યક્ત્વનું સ્વરૂપ છે. સમજાય છે? અર્થાત સમ્યક્તપણે પ્રણમે છે જ્ઞાનમાં અનંતકાળથી મિથ્યાપણું વર્તતું હતું, જ્ઞાનમાં અનંતકાળથી મિથ્યાપણું વર્તતું હતું, તે અનાદિ એવા ઉપરોક્ત 25 દોષ જવાથી નિર્મળ શ્રદ્ધાન થઈ સમ્યક્તપણું યથાર્થપણું પ્રગટ થાય છે. 25 દોષ ગયા, કુમતિ કુશ્રુત કુ અવધિ જ્ઞાન ગયું, મિથ્યા ચારિત્ર ગયું, પર પદાર્થમાં અનંતાનુબંધી રાગ ગયો, ક્રોધ ગયો, માન ગયું, માયા ગઈ, લોભ ગયો, કષાય ગયો, મિથ્યાત્વ ગયું, સમસ્ત અજ્ઞાન ગયું, તો જીવ કેવો થઈ ગયો? કે જીવ તો શુદ્ધ હતો, એની પરિણતિ પણ અંદરમાં કેવી થઈ ગઈ? તો કે નિર્મલ થઈ ગઈ. અને મુક્તિ તરફ એ પરિણતિ શું કરે છે? તો કે એ પરિણતિ મુક્તિ તરફ આગળ દોડે છે. મોક્ષ માર્ગ ને પકડી લીધો, સંસાર માર્ગ થી ચ્યુત થઈ ગયો, ભવ બ્રહ્માંડ નો અંત આવી ગયો, સંસારનો અંત આવી ગયો, પંચ પરાવર્તન થંભી ગયા, ચાર ગતિમાં પરિભ્રમણ રોકાઈ ગયું, હવે નરક નિગોદની યાત્રા બંધ થઈ ગઈ, હવે અનંત દુઃખ આકુળતાથી રહિત થઈ ગયો એવો જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે. જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ એ સાત તત્વોનો યથાવત નિશ્ચય આત્મામાં તેનો વાસ્તવિક પ્રતિભાસ તે સમ્યક દર્શન છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન, સાત તત્વની યથાર્થ શ્રદ્ધા, જીવને પોતાને જીવ માને, શરીરને અજીવ માને, મોહ રાગ દ્વેષના પરિણામ દુઃખદાયી છે, કર્મના ઉદયમાં અટકવું નથી, સમજાય છે? આત્માના આશ્રયથી નિર્મલ પર્યાય પ્રગટ થાય સંવર છે, સંવરની વૃદ્ધિ નિર્જરા છે, નિર્જરાની પૂર્ણતા મોક્ષ છે. સુખદાયી તત્વને સુખદાયી, દુઃખદાયી તત્વને દુઃખદાયી, પર તત્વને પર, સ્વ તત્વને સ્વ, હે ને હે, ગિને ને ગિને, ઉપાદે ને ઉપાદે, આશ્રય કરવા યોગ્ય ઉપાદે, પ્રગટ કરવા યોગ્ય ઉપાદે, સમજાય છે? જે તત્વનું જેવું સ્વરૂપ છે, જે તત્વનો જેવો સ્વભાવ છે, જે તત્વની જેવી સામર્થ્ય છે, એવી અંદરમાં એ સામર્થ્ય નો વિશ્વાસ આવો, સ્વભાવનો વિશ્વાસ આવો, તત્વનો વિશ્વાસ આવો, નિર્ણય થવો, એનું નામ સમ્યક દર્શન છે. પંડિત અને બુદ્ધિમાન મુમુક્ષુઓને મોક્ષ સ્વરૂપ પરમ સુખ સ્થાનને નિર્વિઘ્ન પહોંચાડવામાં પ્રથમ પગથિયારૂપ છે. પંડિત કહો, વિદ્વાન કહો, જીવ કહો, જીવ માત્રને નિર્વિઘ્નપણે મોક્ષ રૂપી લક્ષ્મીને વરવા માટેનું આ પહેલું પગથિયું છે. મોક્ષ મહલની નિસરણીનું ખાસ પગથિયું, સીડી, મોક્ષ માર્ગની સીડીનું આ પહેલું પગથિયું છે. તેથી જ્ઞાન ચારિત્ર તપ એ ત્રણે સમ્યક્ત્વ સહિત હોય તો જ મોક્ષાર્થીને એ સફળ છે. સમ્યક દર્શન વગર જ્ઞાન ચારિત્ર અને તપ એ સફળ નથી એમ કહીને વંદનીય છે, કાર્યગત છે. અન્યથા તે જ્ઞાન ચારિત્ર અને તપ સંસારના કારણ રૂપપણે પરિણમી જાય છે. એટલે કે સમ્યક્ત્વ નથી તો જ્ઞાન ચારિત્ર અને તપ એ કોઈ કાર્યકારી નથી, એ જીવને સંસારમાં જ પરિભ્રમણ કરાવશે. કેટલું પણ સ્વયંક્ષમ જ્ઞાન થઈ જાય, કેટલું પણ બારમાં ત્યાગ કરી નાખો, મુનિવ્રત ધારણ કરો, પરંતુ એ સંસારમાં જ પરિભ્રમણ કરાવ્યા કરશે સમ્યક્ત્વ વગર. અને સમ્યક્ત્વ સહિત જ્ઞાન ચારિત્ર તપ બધું સાર્થક છે. સમ્યક્ત્વ સહિત આ બધું સાર્થક છે, સમ્યક્ત્વ રહીત આ બધું નિરર્થક છે. સમ્યક્ત્વ રહીત આ બધું જીવને સંસારમાં રખડાવે છે, અને સમ્યક્ત્વ સહિત આ સંસારથી જીવને શું કરે છે, તારે છે. ટૂંકમાં સમ્યક્ત્વ સહિત જ્ઞાન તે જ, સમ્યક્ત્વ રહીત જ્ઞાન તે અજ્ઞાન છે, સમ્યક્ત્વ રહીત ચારિત્ર તે શું છે, કશાય છે, અને સમ્યક્ત્વ વિનાનું તપ તે કાય ક્લેશ છે. થોડી ખજીન ચર્ચા બાકી છે. તો આ રીતે સમ્યક્ત્વ વિના જ્ઞાન તપ અને ચારિત્ર કોઈ સાર્થક નથી, મિથ્યા જ છે, ખાલી બહારની ક્રિયા છે, મંદ કશાય છે, ક્ષયોક્ષમ જ્ઞાન છે, એનાથી જીવનું હિત થવાનું નથી. થોડીક ચર્ચા આની બાકી છે. હવે તો સરળ છે, અંતની ચર્ચા છે. સમ્યક્ત્વની મહિમા ગાઈ છે. સમ્યક દર્શનને મોક્ષ માર્ગનો પહેલું પગથિયું કીધું છે. સમ્યક દર્શન સંસારથી તારવા વાળો ભાવ છે, આત્માની શ્રદ્ધા છે, હું ગાયક છું એવી પ્રતીતિ છે, સાત તત્વ સંબંધી સાચી શ્રદ્ધા છે, દેવશાસ્ત્ર ગુરુ સંબંધી સાચી શ્રદ્ધા છે, નિશંકતા છે, નિર્ભયતા છે, નિરાકુરતા છે. આવી જે અદભુત પ્રણતિ છે, એ પ્રણતિ આપણે પ્રગટ કરીએ એવી મંગલ ભાવના સાથે હમણાંની ચર્ચા પૂરી કરીશું. આ ગાથા નેક્સ્ટ ટાઈમ 5-10 મિનિટમાં આપણે પૂરી કરી લેશું, અને આના પછી હવે સમ્યક્ત્વના જે 10 પ્રકાર છે એની અદભુત ચર્ચા છે, એ ચર્ચા આપણે 11 નંબરની ગાથાની જે છે એ આપણે પ્રારંભ કરશું. આ ગાથામાં સમ્યક્ત્વના ખૂબ ગુણગાન ગાયા, ભેદ પ્રભેદ બતાવ્યા, 25 દોષોથી રહીત સમ્યક દ્રષ્ટિ છે એમ કહીને 8 ગુણથી સહિત છે, પ્રશમ સંવેગ આસ્તિક્ય અનુકંપા આદિ ગુણોથી સહિત છે. તો આવી સુંદર ચર્ચા ગાથામાં આવી છે, વિશેષ ચર્ચા આપણે આગળ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ यह अनंत उपकारी है, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. અને કાંત મેં નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાની માતનો જય હો. આમ ભક્તોના અનંત ઉપકારી કાન ગુરુદેવનો જય હો. ધન્યવતા પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર.